તારીખ 10/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 548 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 247
ભોજન મળ્યા છતાં શું કરવા ન ખાધો? એને ભૂખ નહોતી, એ વાત નક્કી છે. ભૂખ લાગી હોય અને ભોજન મળે ભાવતું પાછું, ખાતા વિનો કોણ રહી શકે? એ ભૂખ છે, એ રુચિ છે, એ ભૂખ છે, એની ભાવના છે, એના જિજ્ઞાસા છે. જે જ્ઞાની પુરુષનો સત્સંગ થયે તેનો યથાર્થ નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મોહનીય કર્મ ઉપસમય છે, અપેક્ષા થાય છે. શું લીધું? બીજી કોઈ વાત લીધી? પછી સિદ્ધ સમ્યક દર્શન થશે એ વાત લીધી કે એ જીવને અવશ્ય દર્શન મોહનીય કર્મ ઉપસમય ઉપસમયને પ્રથમ હોય અથવા ક્ષય પણ પામી શકે છે એમ કે છે. ટૂંક સમય એટલું જ નહીં, ક્ષય પણ પામી શકે છે. આટલો સત્સંગનો મહાન લાભ છે એ વાત અધ્યાત્મના ત્રણેય કાળના સિદ્ધાંતને વિશે અફર છે. જ્ઞાની પુરુષ મળે એનો નિશ્ચય થયે અને માર્ગ આરાધે એને દર્શન મૂળ ન ટળે એ બને નહીં, એટલે કે સમ્યક દર્શન ન થાય એ બને નહીં. તો પોતે બહુ શૈલી કરી છે આ વિષયમાં, તો કેટલી રીતે શૈલી પ્રથમ પદ્ધતિથી એ વાત કહી છે કે સત્પુરુષ મળે અને આ જીવ દરિદ્ર રહે તો આ લોકમાં તે આ વિશ્વમાં તે જગતનું 11મું કે 10મું આશ્ચર્ય છે. એટલે અત્યાર સુધી 9 આશ્ચર્ય જુદા જુદા લૌકિક હશે, આ લૌકિકનું એ વધારે વધારે આશ્ચર્ય છે. દરિદ્ર રહે એટલે આ પૈસા સંપન્ન થાય એમ વાત નથી, ધર્મ દારિદ્ર રહે અને ધર્મન પ્રાપ્ત થાય તો સમજવું કે એને એક નવું આશ્ચર્ય જગતમાં ઊભું કર્યું. એ વાત કેટલી બધી લાગુ પડે જયારે કોઈ સત્પુરુષને સેંકડો હજારો મુમુક્ષુ મળે, કેટલા આશ્ચર્ય થઈ ગયા એ વિચારવાનું તો પોતાને વિશે. નહીતર તો મળ્યા નહીં, મળ્યા બધું સરખું છે, મળવા નહીં મળવાનું શું કરે છે, બધું સરખું. આરાધન શરૂ એ પુરુષાર્થ થી શરૂ થાય છે. જીવને દર્શન મોહનીય કર્મ ઉપસમે કે ક્ષય થાય છે એ કર્મ થી વાત લીધી. પછી ગયો તો એને સમ્યક દર્શન અને સ્વાનુભવ ની પ્રાપ્તિ થાય છે, નિયમબદ્ધ, આમાં કોઈ બીજી વાત નથી. મળવા પણ એને મળ્યા શું કેવું, મળ્યા એટલે કઈ આત્મામાં કઈ આવે છે, મળવા એટલે સંયોગ થયો, ક્ષેત્ર થી સંયોગ થયો, ભાવથી આરાધે ત્યારે ભાવથી સંયોગ થયો, નિત્ર ક્ષેત્ર થી સંયોગ થયો ન થયો તો ત્યાં બીજા ઘણા જીવો રહે છે. સોનગઢમાં અડધું ગામ બીજું છે, અડધું ગામ આપણું છે, સંયોગ થયો કે ન થયો, ગણવો કે ન ગણવો, હે, એ ગામની વસ્તી નથી, જંગલમાં આશ્રમ નથી, સંયોગ કોને કહેવો? એ લોકોની એટલી તો ખબર છે કે કોઈ જૈન ના મહાપુરુષ નો અહીં આશ્રમ છે, એટલી નથી ખબર. ગુજરાતી એકલા નથી આવતા, હિન્દુસ્તાન ના જુદા જુદા માણસો આવતા જોવામાં આવે છે. મારવાડી પકડી જોતા હતા, હજારો માઇલ થી માણસો આવે છે ત્યારે તો ખબર પડે છે, એમને મળ્યા કે ન મળ્યા, એમને મળ્યા નથી તો પછી આવનારાને મળ્યા, પછી ભાવનગર છે આવનારા હોય કે ઇમ્ફાલ છે આવનારા હોય, એને નિશ્ચય થાય તો એ આર્યા છે વિના રહ્યા. વાત તો નિશ્ચયની છે, ઓળખાણ પત્રક્રમ ચાલે છે, વાત તો ઓળખવાની છે, ઓળખાય તો નિશ્ચય થયો, નિશ્ચય થયો એને ઓળખાણ થઈ એમ કે છે. તો આ રાજા વગર વીરની કિંમત પરમ કલ્યાણનું કારણ દેખે કોણ છોડે, અને ઓળખવા સુધી પહોંચે એ કેવી રીતે છોડે, મૂળમાં તો નિશ્ચય થતો નથી. આંછો ગણાવે છે તો ઉગે ઉગે એકની પાછળ બીજો આવે એવી રીતે આવે છે. ભાઈ આ જાય છે આપણે જઈએ, ઘણા જાય છે માટે આપણે જઈએ, ઘણા સાંભળે છે માટે આપણે સાંભળીએ. તમે ત્યાં માણસ કેમ સાંભળવા બેસે છે, બીજા સાંભળે છે માટે આપણે સાંભળો, એવી રીતે કરી બેસે છે. સાતમ ને દિવસે દેવદેવની સ્વર્ગવાસની તિથિ હતી, લોકોએ બંધ પાડ્યો, બજાર બંધ રાખે, એનો સંતોષ મળ્યા કે ન મળ્યા એટલું માન આપ્યું તો, નંદન કર્યા માટે સત્પુરુષ મળ્યા કે ન મળ્યા, એમની ઉપકાર શક્તિ ગાય માટે સત્પુરુષ મળ્યા કે ન મળ્યા કે નહીં, ઓળખાણ થયે અને નિશ્ચય થયે અને માર્ગ આરાધ્ય, સત્પુરુષ મળ્યા છે નહીં તો મળ્યા નથી, અને એ મળ્યા છે તો જીવનો દર્શનનો અન્ય કર્મનો અભાવ થયા વિના, પછી વિક્રમથી અભાવ થાય કે ક્ષયથી અભાવ થાય, બંને અભાવ જ છે, ઉદય અભાવ ને અભાવ. એટલું જ નહીં, દર્શનમૂર્ણીય કર્મનો અભાવ થાય એટલું જ નહીં, અનુક્રમે તે જીવને સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ, જીવ કૃતકૃત થાય છે એ વાત પ્રગટ સત્ય છે, ખુલ્લું ઉઘાડું સત્ય છે. આ એ જીવને અનુક્રમે સર્વજ્ઞ દશા પ્રગટ થાય, કેવળ જ્ઞાનાદી પ્રગટ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય, જન્મ મરણનો અભાવ થાય, એ વાત પ્રગટ છે. એ વાત દીવા જેવી ચોખ્ખી છે, પ્રગટ સત્ય છે, એટલે એ વાતમાં કાંઈ સમજાવવું પડે એ વાત અમને લાગતી નથી. એટલે તો એના ઉપર તો આખો આધાર મુક્તનો દોર જ એના ઉપર, જીવે ક્યાં સુધી મુક્તતા કેળવવાની છે, જ્યાં સુધી સત્પુરુષને ઓળખાણ થાય ત્યાં સુધી, ભલે સત્પુરુષ ચાલ્યા ગયા એમના વચનો તો છે, મરજીના વચનો છે, ગુરુદેવના વચનો છે, એનાથી એમાં ઓળખાણ થાય છે, આ સવાલ છે. ચાલો, ભૂતકાળના સત્પુરુષ હોય તો ઓળખાણ તો થઈ શકે છે, આ સત્પુરુષ જ છે, આ વાણી સત્પુરુષ ની છે,
એમાં તો બહુ વિશેષ પાત્રતા હોય,
એ વાત વધારે અઘરી છે, એ વધારે કઠિન છે, એમાં કાંઈ સવાલ. પ્રત્યક્ષમાં તો જાગૃત ચૈતન્યની જે ચેષ્ટા છે એનો તો ઓળખવાનો વધારે ત્યાં તક છે, ઓળખવાના વધારે સાધન છે એને પ્રત્યક્ષની અંદર, એટલા પરોક્ષની અંદર સાધન નથી.
ભક્તિ થઈ ગઈ, આરાધન તો ભક્તિ થઈ ગઈ,
ભક્તિ પણ છે એમની પણ ભક્તિ છે, અને આત્મા તરફના પુરુષાર્થનો પણ એની અંદર પ્રારંભ છે, શરૂઆત છે, બે વાત છે, બે પડખા સાથે જ હોય છે, પોતાનો પુરુષાર્થ અને ભક્તિ બે સાથે જ ઉત્પન્ન થાય છે.
આ સ્પષ્ટ આવી ગયું કે સત્પુરુષના આરાધનથી ક્ષય થાય છે,
કેવું સમય છે
બંધ નું કારણ નથી,
બિલકુલ નહીં. બંધનું કારણ છે જ નહીં. બંધનું કારણ બનાવે તો એને સંસારના નિમિત્તોની કક્ષામાં મૂકી દીધા. એને તો સુગાનંદજી કહ્યું કે જીવને અનેક પ્રકારના પુણ્યના ઉદય આવે છે ત્યારે બંધાય છે. પુણ્યના ઉદયમાં શું થાય છે? બંધાય છે. અને બહુ ભાગ તો પાપથી જ બંધાય છે. એમ દેવગુરુ શાસ્ત્રનો તને સંયોગ થયો એ બધી પુણ્યોદય છે તો કે ત્યાં બંધાય જ નહીં તું. હવે નહીતર પંચેન્દ્રિયના વિષયો પુણ્યના યોગે મળ્યાને બંધાણો, એ તને દેવગુરુ શાસ્ત્ર પુણ્યના યોગે મળ્યાને બંધાયો, એમાં તે શું ફેર રાખો? બંધનની દ્રષ્ટિએ તો કઈ ફેર નથી. શુભાશુભની વાત કહું છે, જે મુક્ત થવાના નિમિત્ત છે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર, એને તે બંધનના નિમિત્ત બનાવ્યા. હું તો કામ કર્યું છે એમ કહે છે. એ વાત સ્પષ્ટ કરી છે. ઊંટું કામ કર્યું છે ને એમને આજના વિરુદ્ધ ચાલ્યો છે. શું? દેવ ગુરુ અને શાસ્ત્ર આજ્ઞાની વિરુદ્ધ ચાલ્યો છે. અમે તને મુક્ત થવાનું કહીએ છીએ ને તું અમને બંધનનું નિમિત્ત બનાવે છો, એનો અર્થ શું? કે તું અમારી વાત સાંભળતો નથી. અમે તને જે મુક્ત થવાની વાત કહીએ છીએ એ વાત તું સાંભળવા માંગતો નથી, એમ સ્પષ્ટ થાય છે.
એટલો બધો ઉંદર સાંભળ્યો, એટલો બધો મહિમા કર્યો, એ વિરુદ્ધ તો ચાલી.
મહિમા કર્યો પણ ઉગે કે ઓળખી ને, આટલો જ સવાલ છે. મહિમા કર્યો ઠીક વાત છે, અમને એનો બહુ વાંધો નથી. તે મહિમા કર્યો એનો અમને વાંધો નથી, ભલે કર્યો. પણ હવે જયારે મહિમા કરવો જ છે અને કયો જ છે તો ઓળખી ને કરે. બસ આટલો સુધારો અપેક્ષિત છે, આથી વધારે કઈ વાત નથી. પછી આગળની વાત બધી આપો આપો છે, પછી કઈ કહેવું પડશે, સમજાવવું પડશે. જિનેન્દ્ર નો જય જયકાર હજુ ત્રણેય કાળે જયવંત ફરતો, જયવંત ફરતો જેમ આવે છે ને, જિનના સમવસરણ સૌ જયવંત ફરતો, એ બધું સમવસરણ માં જઈને ગાયું છે. પણ બધું ઓગે ઓગે ઓળખા વગર વિતરાગતા શું, સર્વજ્ઞતા શું, સર્વજ્ઞ દેવ શું, એના ગુરુ શું, આરાધક સાધુ ભગવંતો શું, એનું સ્વરૂપ શું, અને એની શાસ્ત્ર આજ્ઞા શું, એ ઓળખ્યા વિના સમજ્યા વિના ભક્તિ કરી એ બધી નિષ્ફળ. એ બંધનું કારણ થઈ, એ બંધનું કારણ થયું.
જરૂરત વિના કર્યું
લોકો મને આ ક્ષેત્રની અંદર મારી કઈક વધારે કિંમત આપે કે હું પણ અહીંયા કઈક સમજું છું, અહીંયા કઈક આગળ પડું છું, અહીંયા કઈક ભાગ લઉં છું, અહીંયા મુખ્ય છું, વધારે ભક્તિ કરું છું, વધારે અર્પણતા કરું છું, સૌથી એવો લોકો મને જોવે, એ બધા વિપરીત કાર્યો છે. બધા
વિપરીત
કાર્યો છે, કલ્યાણ ને અર્થે વિપરીત કાર્યો છે. પોતે ને પોતે બનાવ્યા છે ભગવાનને. સારું છે કે ભગવાન વિતરાગ છે, નહીં તો કેટલો અફસોસ થયો હોત. આ તો શું કરું ભાઈ, અહીંયા આવીને શું કહે છે? એવી રીતે દર્શનભવનીય કર્મનો ક્ષય થાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થવા સુધીમાં ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. એવા જ્ઞાની થનાર જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એટલે નિર્વાણ થાય ત્યાં સુધી પ્રારબ્ધ પૂર્વ કર્મનું નિબંધન એને ભોગવવું પડે છે. ન ભોગવવું પડે એવો સિદ્ધાંત નથી, એમ સિદ્ધાંત થઈ શકતો નથી. એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી કે જ્ઞાની થાય એટલે એને પ્રારબ્ધનું ભોગવવું પડે. જ્ઞાનીને પણ જેને લોકો પ્રતિકૂળતા કહે છે એવા પણ સંયોગો ઊભા થાય, જેને લોકો અનુકૂળતા કહે છે એવા સંયોગો પણ હોઈ શકે છે. એ વાત તો એની સાથે જ્ઞાનીને ખરેખર સંબંધ નથી, એ તો સંયોગ દ્રષ્ટિએ એના સંયોગો કહેવાય છે. જ્ઞાની તો ભિન્ન પડીને સમ્યક પ્રકારે વેદે છે, એટલે જ્ઞાનીને ખરેખર એ મારા સંયોગો છે એમ અંતરથી એ વાત રહી નથી. જગતની દ્રષ્ટિએ એ વાત સમજાવવામાં આવે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા શ્રી વિતરાગને પણ એટલે જીનેન્દ્ર પરમાત્માને જે ઉદય છે તારાઘાતી નો
ઉદય છે,
કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ પૂર્વ ઉપાધિ પ્રારબ્ધ રૂપ એવા ચાર કર્મ વિધવા પડે છે. આયુષ્ય નામ ગોત્ર ને વેદની આ ચાર આઘાતી કર્મનો ઉદય એમને પણ હોય છે. અને વેદવા પડે છે એટલે સુખે દુઃખે ભોગવે છે એમ નથી, પણ એ સંયોગોમાંથી એ પસાર થાય છે સિદ્ધાલયમાં જતા પહેલા. જેમ કે ભગવાનનું સમર્પણ એક જગ્યાએથી બીજે જગ્યાએ જાય છે તો એ પ્રકારનો એમનો ઉદય છે. વિકલ્પ નથી જવાનો, પોતાને જવાનો વિકલ્પ નથી. બધા જેવો ધર્મ પામે એવી ભાવનાથી તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. એક તીર્થંકર પ્રકૃતિનો પણ ઉદય આવ્યો છે. વાણી છૂટે છે, ઈચ્છા નથી, ઉપદેશ દેવાની એમની ઈચ્છા નથી, છતાં વાણી છૂટે છે. પોતાને કોઈ વૈભવનો વિકલ્પ નથી, પણ સમોસરણ એવું વૈભવશાળી રચાય છે કે રચનારને આશ્ચર્ય થાય છે. પોતાને શરીરનો વિકલ્પ નથી, પણ દિવ્ય તેજોમય શરીર થઈ જાય છે, એકદમ પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. ઔદારિકમાંથી પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. જેની પાસે હજારો સૂર્ય ચંદ્ર ઝાંખા પડે એવું તેજસ્વી શરીર થઈ જાય છે. એમને કઈ વિકલ્પ નથી કે શરીર સારું થાય તો ઠીક છે, એવો કોઈ વિકલ્પ નથી. એ ઉદયમાંથી એમને પસાર થવાનું અષ્ટ પ્રાતિહારી ને 34 અતિશય જે સર્વજ્ઞ તીર્થંકર દેવને હોય છે એ બધા પ્રગટ થાય છે સંયોગમાં. એમને ચાર કર્મ વેદવા પડે છે એમ કહેવામાં આવે. આયુષ પણ ભોગવવું પડે છે. એરમાં ગુણ સ્થાને બિરાજે છે, હજી એક ગુણ સ્થાન બાકી છે અને પછી સિદ્ધાલયમાં જશે. પણ આયુષ અબજો વર્ષનું હોય તો અબજો વર્ષ ભોગવવા પડે. છે ને સિમંદર ભગવાન,
સિમંદર ભગવાન
દર્શન ત્યાર થઈ એ દ્રષ્ટિ છૂટી છે. એ તો કેમ છો કે 13માં ગુણ સ્થાન પ્રગટ હોગા, ફિર 14માં ગુણ સ્થાન ભી હમકો પ્રગટ હોગા, પોતાની વાત કરી છે. और फिर सिद्धालय में जाना
होगा,
लेकिन वो कार्य तो पर्याय का पर्याय में होगा. मैं तो अभी ही सिद्धालय में दृष्टि तो क्या दिख रही गई है, हम तो अत्यार्थी सिद्धालय में 14 स्थान सुधी हो गए, 1 स्थान बाकी रही हो तो बाकी ना 10 बार बाकी रही आवे, मैंने शू फरक पड़े. आ क्षेत्र हो कि सिद्धालय नो क्षेत्र हो, मारे क्षेत्र ने हूँ काम है. ક્ષેત્ર તો એવું કામ છે, આત્મા આત્મામાં છે, અનુભવ ગોચર છે પ્રત્યક્ષ. મારે કોઈ બહારના ક્ષેત્રથી કામ નથી. માણસને પથારી ફરે તો હું નથી આવતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ બહારગામ જાય ને પછી ત્યાં તો કઈ પોતાનું ઘર હોય નહીં, તો ત્યાં તો જે જગ્યાએ સુવાનું રૂમ હોય ત્યાં સુવાની પથારી થાય એને હું ન આવે. મને ફાવતું નથી, ઘર જેવું મને ફાવતો નથી. હું તો બાર ગામ જાઉં જ નહીં બને છે, કેમ કે મને ફાવે નહીં ક્યાંય, મારું ઘર હોય કે મને ફાવે, પણ તારું હતું કે નહીં, અને ક્યાં સુધી તારે તારા ઘરને બાદ ભરીને રહેવું છે, પછી છૂટવા તને આપવું પડશે. એ તો ઘર તો હારે આવવાનું નથી, શરીર ને થવાનું, ઘર ક્યાંથી હારે આવવાનું, પછી એ રીતે આટલું લાગશે. એટલે બધી બાહ્ય દ્રષ્ટિની પકડ ક્યાં ક્યાં કેવી કેવી રીતે જબરજસ્ત કરીને બેઠો છે, એ બધી પકડ છોડે છૂટકો છે. ઉદય ભાવની તમામ પકડ છોડે છૂટકો છે, એ બધી કેળવણી લેવાના છે. આ સ્વાધ્યાયનો અર્થ એ બધું કેળવણી લેવાનો અર્થ છે, કે ગમે તે ગૃહ ક્ષેત્ર કાળ ભાવ હોય કે હું જ્ઞાન છું ને એ બધું જ્ઞેય છે, કાંઈ વાતમાં નથી. જ્ઞાતા દ્રષ્ટાને બીજું બીજો સવાલ શું હોય, કે બીજો કઈ પ્રશ્ન જ મને હોય શકે નહીં. નિશ્ચય તો કરવો જોઈએ, હજી વિકલ્પમાં દ્રઢતા ન હોય નિર્વિકલ્પતા આવવાની કે દિવસે પ્રશ્ન જ નથી. એટલે તીર્થંકર દેવને પણ ચાર કર્મ જ્યાં વેદવા પડે છે, તો તેથી ઓછી ભૂમિકા સ્થિત, એટલે જેને આઠે કર્મ હજી બાકી છે, ચાર કર્મ નહીં, જેને આઠે હજી બાકી છે ભોગવવાના, એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એને તો બાંધેલા કર્મ આવવાના છે, એ પ્રકારે સંયોગ થવાના છે, એમાં કોઈનું ચાલે એવું નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ ફેરફાર કરી શકે એવું નથી. એટલા માટે જ્યોતિષનો નિષેધ કર્યો છે. દોષ જોડાવે છે, એના પથરા પહેરે છે, પથરા કહેવાય ને લાલ લીલા લીલા ને એવા બધા મીટીમાં પહેરે, ગળામાં પહેરે છે, ત્યાં બાંધે માદળિયા બાંધે ને દોરા ધાગા બાંધે, એ બધાને એટલે નિષેધ કર્યો છે કે પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે એ સિદ્ધાંતની વિરુદ્ધ તું જા છો. આ તો ગ્રેટ મિથ્યા થયું તને, કે પહેલા હું જાણી લઉં મારી પ્રતિકૂળતાઓ અને એ પ્રતિકૂળતા ટાળવા માટે કાંઈક એનો ઉપાય પણ હું કરી લઉં, એનો અર્થ કે તારે તારે બાંધેલું કર્મ ભોગવવું નથી. તું તો ફેરફાર ન કરી શકું, હું પછી જીનેન્દ્ર આવે તો ફેરફાર કરી શકે એવું નથી. અને થઈ શકે એવી શક્યતા હોય તો કયા વિના રે પણ નહીં. પછી આબરૂ ને નીકે ન કરે, અથવા ખાનગી માં કરે, અથવા પરિણામ કરે, એ બધું એક જ છે. ગયો હું કરવા ત્યાં, જો એને ઉપાય નહોતો કરવો તો ગયો હું કરવા ત્યાં, જરૂર શું એની વાતની ઊભી થઈ. એને એ જ બતાવે છે કે એને કઈક એમાં કરવું છે, એ એમ બતાવે છે કે એને કઈક કરવું છે, એને ફેરફાર થાય તો સારું, એ વાત ઊભી છે. એને ફેરફાર કરવાની બુદ્ધિ એ જ ગયો છે, પ્રતિકૂળતા નહીં સહન કરવાની, નહીં વેદવાની બુદ્ધિ છે, બાંધેલા કર્મ નહીં ભોગવવાની બુદ્ધિ છે એની અંદર. એટલે કે સિદ્ધાંત બહાર જવાની એની બુદ્ધિ છે, સીધી વાત છે. એટલે તો ગ્રહિતમાં નાખે છે, અગ્રહિતમાં નથી રહેવા દેતા, કે તીવ્ર દર્શન ન થાય ત્યારે જ એ પ્રકાર ઉત્પન્ન થાય, એ વગર થાય નહીં.
ભગવાનના કાયદા કડક છે, ભગવાનના કાયદા બહુ કડક છે.
ભગવાનના કાયદા તો વસ્તુનું સ્વરૂપ જ છે ભાઈ, ભગવાનના કાયદા એટલે કે મેં થોડા મને આ તો વસ્તુનું સ્વરૂપ છે. શું વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરવા કોઈ માગે તો વસ્તુને તોડવાની વાત છે, વસ્તુનો નાશ કરવાની વાત છે. વસ્તુ કોઈને નાશ નહીં પામે, તારો તાવ નાશ થશે અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં, બીજું કાંઈ નહીં થાય. તારા અસ્તિત્વનો અસ્વીકાર થશે એમાં, બીજું કાંઈ થશે
નહીં.
કાયદા સરળ અને સીધા છે, જો મારું વસ્તુનું સ્વરૂપ છે
એવું એવી જાહેર કર્યું છે. એટલે કાયદા તો સરળ સીધા છે, પણ જીવને પોતાની કલ્પના એ ચાલવું છે, વસ્તુના સ્વરૂપ અનુસાર નથી ચાલવું, પણ પોતાની કલ્પના એને ચાલવું છે. કોઈ બાળક કજિયો કરે કે આ મારી ઉખડીનું ભટકું આ મોટો ભાઈ નાનો ભાઈ ખાઈ ગયો, ચાલે જ નહીં, તો મારે જ ખાવાનું હતું, એ મને પાછો આપી દીધો. હવે કે તને બીજી ભૂખડી કરે તો કઈ, મારે તો એ જ જોઈએ. હવે કેવી રીતે થાય કહો, પાછો પછાડે તો મળી જાય ખરું?
ન મળે, ખાઈ ગયો.
મારે એ બધું જોયું, પણ કે તને બીજા બે આપીએ એના બદલે, તો કે ના મારે એ જ જોઈએ, મારો ઉત્તર માં ખાઈ ગયો. અશક્ય ને શક્ય કરવા માંગે છે બાળક બુદ્ધિ, એ કે મારું એ બધું પાછું લાવે ખાઈ ગયો. એ માથું પછાડવાની વાત છે, ખોટી રીતે કઈ કરી શકતો નથી ને, કરવું છે. જે અશક્ય છે એને શક્ય કરવું છે, રેતી માંથી તેલ કાઢવું છે. સુખ નથી એમાંથી સુખ લેવું છે, જેમાં સુખ નથી એમાંથી ગુરુ તો એમ જ કે છે, ભાઈ હું તો તને ભગવાન કહીને બોલાવું છું, તો કઈક તો સમજ આવે. મૂર્ખામી તો છોડ, બીજું કઈ નહીં તો ભગવાન થવાની શરૂઆત પછી કરજે, પણ પેલા મૂર્ખામી તો છોડ દે. એમ કે ઊંધાઈ તો મૂકી દે, પછી હળવું હાલવાનું પછી શરૂ થશે. ઊંધો એમ કે હળવું હાલવાનું શરૂ થાય, ક્યાં નહીં બનવાનું? રોગ મટાડવા માટે ઠીક છે, પ્રશ્ન લીધો કે રોગ મટાડવા પાસે તો મટાડવા માટે તો ડોક્ટર પાસે જાય છે, તો પછી બીજી પ્રતિકૂળ એ પ્રતિકૂળતા છે ને શરીરનો રોગ વેદના આદિ, તો એવી રીતે બીજી કોઈ પ્રતિકૂળતા હોય એને મટાડવા માટે જ્યોતિષ પાસે જાય. તો બે સરખા ગણવા કે ન ગણવા, પ્રશ્ન તો એમ છે ને? ઠીક ના, બે સરખા નથી. આમાં દર્શન ભાવ છે, જ્યોતિષ પહેર જાય છે, ઓલામાં ચારિત્ર ભાવ છે મુખ્યપણે. પછી મુખ્યા દ્રષ્ટિને તો દેહ તે હું છું એટલે દર્શન ભાવ છે, પણ જેવો ગ્રહિત થાય એવું નથી. અથવા તો ડોક્ટર પાસે જાય છે કોઈ મિથ્યા દ્રષ્ટિ તો અગ્રહિત રહે છે, અગ્રહિત માંથી ગ્રહિત નથી થતું. ઓલું તો અગ્રહિત માંથી ગ્રહિત થાય છે, તેવું મિથ્યા થાય છે. એટલું કે પંચેન્દ્રિયમાં દેહ તે હું અને રાગ તે હું, તો અગ્રહિત વિશે છે. અને ઓલો બુદ્ધિપૂર્વક અનુકૂળતાનું સાધન વિચારે છે, એ દર્શન ભાવની તીવ્રતા વગર ન થાય. એ ગ્રહિત ને અગ્રહિત નો ફેર પડે છે. અને જ્ઞાની હોય તો એને એને મિથ્યા દુઃખ ન થાય, એ ડોક્ટર પણ એને એને દવા લઈ તો એને માત્ર ચારિત્ર ગુણ બંધ થાય, એને દર્શન ગુણ બંધ ન થાય. જ્યારે જ્ઞાની છે એ જ્યોતિષ પાસે ન જાય. જ્ઞાની હોય તો જોશ જોડાવાનો જાય. બીજું આમાં જ્યોતિષમાં વર્તમાન ઉપરાંત ભવિષ્યનો વિષય વધારે છે. અહીંયા તો વર્તમાન રોગ ઉદય થયો છે, એટલે કોઈ તો વર્તમાન પ્રતિકૂળતા માટે પણ જાય છે જ્યોતિષ પાસે, પણ એની અંદર ભવિષ્યનો વાત લંબાય છે. એ પરિણામમાં ઘણો ફેર છે પાછો. એટલે બેની અંદર દર્શન ભાવની તીવ્રતા કેવી રીતે થાય છે અનુભવ કરવા જેવો વિષય છે. કે એવો વિચાર ક્યારે આવે છે, કેટલો લંબાય છે ત્યારે આવે છે, કેટલો વ્યામો કેટલો તીવ્ર થાય ત્યારે આવે છે. કારણ કે વર્તમાન પ્રતિકૂળતા છે એ જ્યોતિષનો વિષય નથી, એ કોઈ જ્યોતિષનો વિષય. પછી પેલા ગપ્પા મારી દે, બાકી તો વર્તમાનમાં તો સરગમનો ઉદય છે, ઓલો જ નથી આવ્યા નથી એના એનો વિચાર કરવા જાય છે. એનો મોહ કેટલો તીવ્ર છે, એનો દર્શન મોહ કેટલો તીવ્ર છે એ બતાવે છે. પછી એમાંથી જે વેપારી છે એને તો જે જ્યોતિષ જોવે છે, જોનાર તો વેપારી છે, અત્યારે હું જમાનામાં જે સાચું જોતું છે એની પાસે તો એ વેપાર વિદ્યા નહોતા કરતા, તો એ વખતે કોઈ વખત એનો ખ્યાલ આવ્યો તો એનું ભવિષ્ય માખી દીધું હતું, એટલું નીચી વધારે કામ અને જોયું કે તો લોભિયા માણસો આવ્યા છે ધોતો ધોતા એટલા, એટલે પછી એને એમાં ગ્રહનું તો વાત આવે છે કુંડળીની અંદર, એટલે પછી કે ભાઈ આ ગ્રહ છે તમે નડે પણ એ તો કેટલા માઇલ દૂર છે, મંગલ નો ગ્રહ અબજો માઇલ દૂર છે એ તને અહીંયા ક્યાં નડવા આવ્યો, અને શનિ નડે છે, શનિ ક્યાંય ક્યાંય છે તને ક્યાંથી નડતો હતો, પણ પૈસા પડાવવા માટે પછી એને દોરા ધાગા ને પથરાર બધું કરાવાય પૈસા લઈ લે છે.
એમાં
શરીર આવી ગયો, પૈસા આવી ગયા, બધું જે તમામ ચીજો આવી જાય, કોઈ બાકી નથી. પરથી સુખ છે, પછી પર ની અંદર બધા ભેદ છે, શરીર છે, પૈસા છે, સગા સંબંધી છે, મિત્રો છે, અનુકૂળતાનો જે બધા અનુકૂળતાના બધા પ્રકાર આવી જાય છે, એ બધું અગ્રેજમાં જાય છે. પણ પુણ્ય કરવું ને પુણ્યના ફળથી મને સુખ થાય એટલા માટે મારે પુણ્ય કરવું જોઈએ, સુખી થવા માટે મારે પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, એ ગ્રેજમાં જાય ને એટલા માટે મારે પુણ્યનું આરાધન કરવું પડે, એ પુણ્યને ફરજ માનવું, કર્તવ્ય માનવું, ધર્મ માનવો, એ બધું આવી પછી ગ્રેજમાં જાય. પાછું મર્યાદા અહીંથી આગળ એક ને એક વાતમાં ક્યાંથી મર્યાદા બદલાઈ જાય છે, એટલે દર્શન હું ત્યાં છે એ વધારે તીવ્ર થઈ જાય છે અને પોતાના આત્મ સ્વભાવથી વધારે દૂર જાય છે.
પંચકલ્યાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત જવડાવીએ છીએ
તો એમાં કઈ વાંધો નથી, એમાં કોઈ દોષ નથી. કાળ ના જે સ્વાધ્યાય કાળ છે, કાળની અંદર તો પ્રકાર છે, એમ એક વિશેષ શુભ ભાવનું કારણ છે, બીજું કઈ કારણ નથી. અથવા એની અંદર એક ભાવના છે કે શુભ મુહૂર્તની અંદર આ શુભ કાર્યનો પ્રારંભ થાય છે, એમાં એક ભાવના છે કે આ જિન મંદિર છે એ લાંબો સમય સુધી, વધારેમાં વધારે લાંબો સમય સુધી તે ચાલુ રહે, એ ટકી રહે, વિનાશ ન થાય. ચીજ તો બધી વિનાશિત છે જગતની અંદર, પણ છતાં ભાવના એવી હોય છે કે સદાય જયવંત વર્તે, દેવ ગુરુ ને શાસ્ત્ર સદાય જયવંત વર્તે. તો એના કારણે પ્રારંભમાં શુભ ભાવ વધારે તીવ્ર થાય ત્યારે એને મુહૂર્ત પણ શુભ જવાનો વિકલ્પ આવે છે. એ કોઈ દર્શનો સાથે સંબંધ નથી, એ તો એનો મહિમાનો વિષય થાય છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો મહિમાનો
વિષય
થાય. પોતાના ભૌતિક સુખ ની ક્યાં વાત છે, એમાં તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની અર્પણતા તો વિતરાગતા પ્રત્યેનું બહુમાન છે. તો વિચાર એના માટે તો સત્સંગ સ્વાધ્યાય છે કે જેટલા પ્રશ્નો ઉઠે એ વિચારી લેવા, પોતાને દખલ થતી હોય ન દખલ થતી હોય તો એનો કઈ વિચાર કરવાની જરૂર નથી, પોતાને સમાધાન ન થતું હોય તો ચર્ચી લેવા જોઈએ. એમાંથી આવો સન્માર્ગ જયવંત વર્તો, દેવગુરુ શાસ્ત્ર જયવંત વર્તો, એનો અર્થ કે આવો વિતરાગ માર્ગ છે એ ત્રણે કાળે જયવંત વર્તો, એમ વાત છે. વિચાર લંબા તો બધું સમજાય એવું વાત છે. શું કહે છે અહીંયા? તો પછી ઓછી ભૂમિકા સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને ઘન ઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવા પડતા નથી અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણે તે સર્વજ્ઞ વિતરાગને પરિસ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું. ક્વચિત પૂર્વકર્મ પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્ય ઉદય હોય તો પણ તે ઉદય અનુક્રમે ઉપશમય ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે અને અર્ધ પુદ્ગળ પરાવર્તનમાં અવશ્ય સંસાર મુક્ત થાય છે. દ્રષ્ટાંત ચાલુ રાખે છે પોતે કે જેમ જેમ કહીને દ્રષ્ટાંત કહેવો છે કે જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને જીનેન્દ્રદેવને ઘનઘાતે ચાર કર્મ નાશ કર્મા છે નાનાવરણી દર્શનાવરણી મોહનીને અંતરાય ચાર કર્મ નાશ પામ્યા છે. એ ચાર કર્મ નાશ પામ્યાથી પછી તેમનો ઉદય એમને ભોગવવાનો પ્રશ્ન રહેતો નથી, ઉદય આપવાનો નથી ને ભોગવવાનો પણ પ્રશ્ન રહેતો નથી. ફરીને તે કર્મો ઉત્પન્ન થવાને કારણની એટલે એમનામાં કોઈ એવા પરિણામ થતા નથી, કારણ એટલે જીનેન્દ્રદેવના પોતાના પરિણામ કે જેના નિમિત્તે તે ચાર કર્મ ફરીને ઉત્પન્ન થાય એવી કોઈ પરિસ્થિતિ ત્યાં રહી નથી. એટલા માટે દેહ સહિત મુક્તિને જીવન મુક્તિ કહેવામાં આવી છે, કેમ કે જે આ આયુષ્યનું જીવન ચાલે છે અને મુક્ત દશા થઈ ગઈ માટે એને સદેહ મુક્તિ અથવા જીવન મુક્ત દશા કહેવામાં આવે છે. એવી સ્થિતિ નથી કે ફરીને એ ચાર ઘાતીમાંથી કોઈ કર્મને બાંધે એવા પરિણામ એમને થતા નથી. તેમ જ્ઞાનીનો નિશ્ચય છે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા આવે સિદ્ધાંત કહે છે. એ અનુસાર કે જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય જે મૂળ વાત જે છે સર્વ રીતે પરિગ્રહ કે જો મુમુક્ષુ જીવને જ્ઞાનીનો નિશ્ચય થાય અને અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા ઉત્પન્ન થાય એટલે અજ્ઞાન ભાવથી પાછો વળી જાય, એનો અજ્ઞાન ભાવ છૂટી જાય અને એ પણ જ્ઞાન દશાને પામી જાય તો અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપર જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. એટલે અજ્ઞાન જનિત કોઈ કર્મ પછી એ ઉપર જાય નહીં એટલે એને દર્શન મોહની ન બંધાય. જો જીવ ઉદાસીન થાય તો એ દર્શન મોહને ફરીને ન બાંધે, કેમ કે એ જ્ઞાની થઈ ગયું પછી. એટલે અજ્ઞાન ભાવે કોઈ કર્મ બાંધે એવું ન બને, એવું નથી બનતું. શું કહે છે, એ ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું એટલે દર્શન મોહને અજ્ઞાનથી જે કર્મ બંધાય તે કર્મ ઉપર જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. પછી જ પૂર્વાનુસાર હવે શું કહે છે કે ક્ષોપસમ સમ્યક દર્શન થયું. ઉપશમમાં તો ખરે કાળ જગન્ય અંતર્મૂર્તિનો છે, ક્ષાયિકને આ સિદ્ધાંત લાગુ પડતો નથી જે અહીંયા વાત કરશે કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને લાગુ નથી પડતો. પણ આ કાળમાં ક્ષાયિક સમ્યક દર્શન નથી એટલે ક્ષોપસમ સમ્યક દ્રષ્ટિ હોય એટલે પછી એમ લીધું એટલે સર્વથાને પછી એટલે સર્વથાને પૂર્વ અનુસાર કોઈ એનું હોનહાર એવું હોય કોઈ જીવને વિપર્ય ઉદય હોય એટલે જે ઉપશમેલી મિથ્યાત્મિક પ્રકૃતિ છે ઉદયમાં આવે. ક્યારે ઉદયમાં આવે કે આ જીવનો પુરુષાર્થ છૂટે અને વિપરીત પરિણામ થાય ત્યારે, નહીતર ના આવે. રાત્રિ ચર્ચામાં એક વાર આ પ્રશ્ન પૂછાયેલો છે, પ્રાસંગિક છે કે યાદ કે કોઈ મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિથી જીવ છે એને શા માટે નિખ્યાત્મા આવવાનું થયું, એવું શું કારણ થયું? એના ભાવમાં અહીંયા તો કર્મથી વાત થઈ ગઈ, મોટા ભાગે વાત કર્મથી લેવામાં આવે છે. કેમ કે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય થાય અને મિથ્યાત્વ ભાવ ન થાય એવું નથી બનતું. જ્યારે સમ્યકનો ભાવ છૂટે, પરિણામમાં વિપરીતતા આવે, ત્યારે આ મિથ્યાત્વ પ્રકૃતિનું જે ઉપસમેલું અંદર હોય એ ઉદયમાં આવી જાય છે. એટલે દ્રવ્યને ભાવે બંને મિથ્યાત્વની પરિસ્થિતિ ઉભી થાય છે અને એ જીવ પાછો ફરીની મિથ્યા દ્રષ્ટિ, જેને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. પ્રશ્ન ભાવ ન હતો, કર્મ ન હતો, કેમ કે કર્મ તો આપોઆપ આવે છે અને આપોઆપ ઉપસમે છે. એમાં એમાં કઈ જીવની પહોંચ નથી, કઈ કરવાનું કર્તવ્ય પણ નથી, એનો કરતા અર્થ થઈ શકતો પણ નથી. પણ જીવને શું થયું કે જેને લઈને એને મિથ્યાત્વ આવ્યું? આ એક પ્રશ્ન સુધી પોઈન્ટ આટલો પ્રશ્ન અશુભ ને ન કીધું, કેમ કે એટલો અશુભ માંથી આવતો નથી. જયારે સમ્યક પ્રવૃત્તિને મિથ્યાત્મા આવે ત્યારે બહાર ના ખોખા બધા એમને જ ઉભા હોય, સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર ની સમજણ, એ બધું કઈ ખોવાય નથી ગયું હોય, બધું એમને જ હોય.
બરોબર,
દેખાવમાં કઈ ફેર ન પડે, અંદર માં આત્મા એ પલટો મારી દીધો, સાચો ટૂંકો જવાબ દીધો. શુભ ની રુચિ એ મિથ્યાત્વ ની સાધક છે, આ વાતો પર ગુરુદેવે વ્યાખ્યાનો ની અંદર હજારો પડખેથી વાત કરી છે. આ ક્યાંય પણ જીવને શુભની રુચિ થવી જોઈએ. શુભ કાર્ય થાય એનો વાંધો નથી, શુભ પરિણામ થાય એનો વાંધો નથી, શુભની રુચિ થાય થશે
નહીં,
ચારિત્રમો મંદ થશે પણ વિચાર આ વાત ધ્યાન ખેંચ્યું છે. ગુરુદેવ નો કોઈ પરમ ઉપકાર કરે આ વિષય એ તો સ્વરૂપ સંબંધી નો પુરુષાર્થ હતો, ક્ષાયિક સમ્યક દર્શન પામ્યા હતા અને ત્યાર પછી એમનો જે આત્મિક પુરુષાર્થ હતો, અબંધ ભાવ નો જે પુરુષાર્થ હતો, એમાં બધા ફેરફારો થવા માટે કર્મ વિચારે કોણ, કર્મ ને તો શું બીજું છે, બધા ફેરફાર થઈ જાય એવો શક્તિમંત આત્મા છે કે જે પોતે અંદર માં માર્ગ નું આરાધન કરતા હતા, એ માર્ગ નું આરાધન છે, એ બધા કર્મ માં ફેરફાર કરાવી નાખે, ખેરવી નાખે, નિર્જા કરી નાખે, બધી શક્તિ એમાં રહેલી છે. શુભ ભાવ તો સહેજે સહેજે ઊંચા ઊંચી કોટીના થાય છે. સમ્યક દ્રષ્ટિને અથવા જ્ઞાનીને ધર્માત્માને મોક્ષ માર્ગમાં પ્રવર્તતા ઊંચામાં ઊંચી કોટીના મિથ્યા દ્રષ્ટિને, કોઈ મિથ્યા દ્રષ્ટિને હજારો વર્ષની તપશ્ચર્યાઓ કરનારને પણ જે ઊંચા શુભ ભાવ ન થાય એવી ઊંચી કોટીના શુભ ભાવ થાય છે, છતાં એની રુચિ નથી થતી. અરે એની સામે જોતા એને ખડ સમજે છે. જેમ ખેતરમાં અનાજ વાયુ વાયવું હોય અને મોટો દાણો, ફર્સ્ટ ક્લાસ મોટા દાણાનું અનાજ પાકે, ઘઉંનો મોટો દાણો કે બાજરાનો મોટો ટબ્બા જેવા દાણા થાય, ઊંડું પણ મોટું બબે હાથનું થાય, આપણા છાપામાં બે હાથનું ઊંડું એક મીટરનું, એક મીટરનું ઊંડામાં એક કિલો તો બાર વજન, એક દોઢ કિલો તો એની અંદર અનાજ લટકતું હોય, એ ખાંઠા હોય ખાલી, કેટલો મજબૂત હોય તો ઉપર દોઢ કિલો અનાજ રહે, તો પડી જાય બહાર આવે તો. એને બીજી કઈ ડાળી બાળીઓ તો છે નહીં કે ટેકો મળે, થડ કે એવું છે નહીં, તો એનું રાડું પણ જોરદાર હોય, એને રાડું કે છે ખડ. મનુષ્ય તો અનાજ ખાય, ખાંઠા ચાવે નહીં, ખડ ન ખાય, એ તો 3 ઇંચ ને ખાવાનો ખોરાક છે. એમ ધર્મી તો વિતરાગતા ને આત્મા ના આનંદ ના ભોજન કરે, એ પુણ્ય ના ફળ ના ફળ ખાતા
બરાબર.
એવી શુદ્ધિ ની વૃદ્ધિ થાય છે ત્યાં ચારિત્ર દશા નથી, ચોથું સ્થાન થી પાંચમું સ્થાન થી આવતો
નથી,
પણ અચારિત્ર ભાવ જે ત્રણ કસાય ની ચોકડી રહી ગઈ એના મૂળિયા કાપી નાખે. જેવા મનુષ્ય થશે કે ચરમ શરીર થશે સિદ્ધાર્થ, પ્રથમ તીર્થંકર થશે, ત્રણ લોક ના નાથ થશે, નખરા ના પાર નથી, સગવડો તો વધારે નખરા કરે છે. જે પાપ નો ઉદય છે એને અંગેની જે પ્રતિકૂળતાઓ છે, શરીરમાં હજારો રોગ છે, પાસ ને પર વહેલા જાય છે, પીડા છે, બીજા પણ પરમાધમી
લડાવે
મારે છે, કાપે છે, અનેક જાતની પ્રતિકૂળતાઓ કાપે છે, એ બધું
થાય
છતાં અંદરથી આત્માનું અવલંબન છૂટે નહીં, એમનો પુરુષાર્થ કેટલો જબરદસ્ત છે એનો વિચાર કરવાનો છે. દુઃખ નો વિચાર નથી કરવાનો. અંદર નો પુરુષાર્થ એવો છે કે એ પરિસ્થિતિમાં પણ નિજ સિદ્ધ પદ નું આલંબન એ છોડતા નથી, એની પકડ માંથી ઉખડતા નથી, અને એમાંથી અનુભવાતા સુખ ને પ્રધાનપણે વેદે છે, મુખ્યપણે વેદે છે, કે જેની પાસે નારકી ના દુઃખ ગૌણ થઈ જાય છે. પણ કેવી રીતે પીડા કેવી રીતે થાય, પણ એનો અહીંયા ડાક્ટર મળે એવું છે, એક માણસ ને શરીર ની ઘણી વેદના ને પીડા ઉભી થઈ હોય, અને રાડ ગુમ ને દેકારા કરતો હોય પીડા ને માર્યો, એમાં એને એમ કે 25 વર્ષ થી તમારો છોકરો જે ગુમ થઈ ગયો હતો અને તમે નાઈ નાખ્યું છું, કે 25 વર્ષ થી જેના કઈ સમાચાર નથી, એ મોટો અબજોપતિ છે ને ફોરેન થી આવ્યો છે, જોવા આવેલો આવે, શું કે આગળ દોડતો આવે એ માણસ એમ કે જોવા આવેલો આવે, અને એને જોવે ત્યારે પીડા ક્યાં આવી જાય,
ભૂલી જાય પીડા,
ઉભો છે ને ભેટે, એને ભેટે ત્યારે એને પીડા નથી હોતી, એ રોગ મટી ગયો હોય છે, ખબર થાય છે, ઉપયોગ બદલાઈ જાય છે, બસ ઉપયોગ છે ધર્મ, ઉપયોગ બદલાઈ જાય છે, જ્ઞાન નો ઉપયોગ છૂટી ગયો દેહ ઉપરથી, પણ આટલી બધી પીડા હોય દેહ ઉપરથી ઉપયોગ છૂટે કે હા છૂટે, એક સંયોગ ના અવલંબને છૂટી જાય તો આ તો અસંગ તત્વ પોતે જ છે, ઓલું તો પરગ્રહ છે, પોતાનું અનાદિથી જે સિદ્ધ પદ નો વિયોગ થયો છે એ સિદ્ધ પદ નો ભેટો થયો છે, એને છોડે નહીં એમાં શું મોટી વાત છે, કઈ મોટી વાત નહીં, સમજે તો સહજ સમજાય એવી વાત છે, ન સમજાય એવી વાત પુરસાદ ઉલટો થઈ ગયો, સુખની રુચિમાં પુરસાદ રુચિ અનુયાયી થયો એટલે પુરસાદ ઉલટો થઈ ગયો, જ્યારે માત્ર ચારિત્ર મૂળના શુભ ભાવમાં પુરુષાર્થ એમને એમ ચાલુ રહે છે, એટલો ને એટલો ચાલુ રહે છે, એમાં પોતાનું સ્તર છોડીને ઊંધો નથી થતો, દિશા નથી બદલતો પુરુષાર્થ, બાકી તો તારતમ્ય ભેદ થોડો, તારતમ્ય નિર્વિકલ્પ ને સ્વવિકલ્પમાં શુભમાં ને અશુભમાં થોડું તારતમ્ય ભેદ છે, દિશા બદલાઈ જાય છે, અશુભમાં જાય તો એથી મંદ થાય તારતમ્યતામાં, શુભમાં મંદ થાય, અને શુદ્ધ ઉપયોગમાં તીવ્ર પુરુષાર્થ હોય તો શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ દશા થાય, એમ તારતમ્ય જે જે થાય તે દિશાનું ફળ અવલંબન ન બદલાય, ચોરી ચર્ચામાં બધા બધા ઘણા ચર્ચા
રુચિ વધે, મીઠાશમાં આવે
જે રાગ છે એને રુચિ થાય છે, શુદ્ધાત્માને રુચિ છે એ સંતો મારી જાય છે.
જે ઓળખાણ પૂર્વક આરાધન હોય,
દેવગુરુ શાસ્ત્ર ને પૂજા રહી ગયો, ભગવાન નો વિકલ્પ રહી ગયો, વિરાધક ભાવ ઉત્પન્ન થઈ ગયો, આરાધક ભાવ છૂટી ગયો, આરાધક ભાવ તો પોતાનું સ્વરૂપ સાથે
પરમ કૃપાલ શ્રી કહા ગુરુદેવ.